વચનામૃત ગઢડા છેલ્લાનું 24મું ભાગવત ધર્મને આશરવાની રીત. આપતકાળે ધર્મમાંથી ન ડગે તેના લક્ષણ. કઠણ પ્રકૃતિ ટાળવાનો ઉપાય. ભક્તોના વિશ્વાસાદી વિવિધ અંગોની પ્રશંસા. જ્ઞાનાંશ વિશે સમજ. ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિનું કારણ. સંવત 1885ના આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે
યાનાસ્થાય નરો રાજન,
એ શ્લોકમાં કહ્યા જે ભાગવત ધર્મ તેને કેવી રીતે આશરવા? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે,
પ્રસંગ મજરમ પાશ તથા યસ્યાત્મ બુદ્ધિહિ.
એ શ્લોકમાં એમ કહ્યું છે જે આ જીવને જેવી રીતે દેહ ગેહાદિકને વિશે પ્રસંગ છે તેવી રીતે જ્યારે એને સંતનો દ્રઢ પ્રસંગ થાય ત્યારે એ નેત્રને મીચીને દોડે તો પણ ભાગવત ધર્મથી પડે નહીં ને આખડે પણ નહીં. પછી સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ છે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જે જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે તથા ભયે કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. કેમ જે જ્યારે કોઈક માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે. જેમ રાજાને ભયે કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે તેમ જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંક માર્યા હોય ને કચવાવે હોય તો પણ કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે તે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ અને સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક એ અંગ અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મ્ય એ અંગ અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું મન બંધાઈ જાય નહીં એવું અંગ અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કયા અને પછી એમ બોલ્યા છે, અહીંની મોટેરી ત્રણ બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદો ખાચર, એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો, તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ ચારને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં એ વાતમાં કાંઈ સંશય નથી. અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશનો વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે, તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય જે હું જે જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ પુરુષ વિરાટ સૂત્રાત્મા ને અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે, ઇત્યાદિ જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય, ને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો, અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય પણ એમાં બળ નહીં, ને બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાભવ એને થતો નથી ને પ્રજ્વલિત થતો રહે છે, તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં, અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે. વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે, અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું અમે નિરંતર વાર્તા કરીએ છીએ, કેમ જે કોઈક વાર્તાની ચૂંક લાગે તો એવી આંટી પડી જાય, અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી માં, આ મારો બાપ, આ મારા સંબંધી એવી રીતની અહમ મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરીજે, મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય, અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કઈ છે તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે, માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી અને તે જ દિવસ મધ્યાહ્ન સમયે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારું બેઠી હતી તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષની હેઠે ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી છે, બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં, કેમ જે એ મહાત્મ્યને મિશે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે, માટે મહાત્મ્ય લેવું તો સૌનું સંપણે લેવું. જે એ સર્વે ભગવાનના ભક્ત છે પણ અધિક ન્યૂનપણે મહાત્મ્ય લેવું નહીં, અને જો અધિક ન્યૂનપણે મહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમજ બાઈઓને ભાઈનું મહાત્મ્ય પણ સંપણે સમજવું, અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃત ગઢડા છેલ્લાનું 24મું.
ગઢડા છેલ્લાના 24મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 5 છે, તેમાં છેલ્લા 3 કૃપા વાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમારા મુક્તનો દ્રઢ પ્રસંગ રાખે તો ભાગવત ધર્મથી પડે નહીં. બીજી બાબતમાં અમારા વચન પ્રમાણે વર્તે તે આપતકાળે પણ ધર્મ થકી પડે નહીં. ત્રીજી બાબતમાં જેને મોક્ષનો ખપ હોય તેની પ્રકૃતિ ટળે છે. ચોથી બાબતમાં મોટેરા પરમહંસ તથા હરિભક્તના અંગ કહ્યા છે. પાંચમી બાબતમાં જ્ઞાને સહિત વૈરાગ્ય હોય તે વિષયમાં બંધાય નહીં અને માયિક પદાર્થમાં અહમ મમત્વવાળો અણસમજુ છે. છઠ્ઠી બાબતમાં શ્રવણ ભક્તિ હોય તેના કામાદિક નાશ પામે ને અમારે વિશે પ્રેમ લક્ષણા ભક્તિ થાય છે. સાતમી બાબતમાં બાઈ ભાઈએ અરસપરસ મહાત્મ્ય સમપણે સમજવું. પ્રશ્ન 1. પહેલા પ્રશ્નમાં ભાગવત ધર્મને કેવી રીતે આશરવા એમ પૂછ્યું, તેના ઉત્તરમાં શ્રીજી મહારાજે સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું, તેનું શું કારણ હશે ને ભાગવત ધર્મનું શું રૂપ હશે? અને નેત્ર મીચીને ચાલ્યો જાય તો પણ ભાગવત ધર્મમાંથી પડે આખડે નહીં એમ કહ્યું, તે નેત્ર શા સમજવા ને નેત્ર મીચવા તે શું સમજવું? અને પડવું આખડવું તે શું સમજવું? ઉત્તર 1. નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારનો ધર્મ છે. તે શ્રીજી મહારાજના સંબંધે સહિત હોય તે ભાગવત ધર્મ કહેવાય, પણ તે ધર્મનું પોષણ શ્રીજી મહારાજના મુક્તને પ્રસંગે કરીને થાય છે, તેથી સંતનો પ્રસંગ રાખવાનું કહ્યું છે. અને શ્રુતિ ને સ્મૃતિ એ બે નેત્ર છે. તે શ્રુતિ સ્મૃતિને જાણતો ન હોય તે નેત્ર મીચ્યા કહેવાય, અને સ્થૂળ દેહે કરીને ધર્મ લોપે તે ભાગવત ધર્મથી પડ્યો કહેવાય, અને અંતઃકરણમાં ખોટા ઘાટ થાય તે આખડ્યો કહેવાય. તે સત્પુરુષનો પ્રસંગ રાખે તો સ્થૂળ દેહે નિયમમાં ફેર પડે નહીં ને મનમાં ખોટા ઘાટ પણ થાય નહીં, કેમજે સત્પુરુષના પ્રસંગથી સત્પુરુષના ગુણ તેમાં આવે છે. પ્રશ્ન 2. બીજા પ્રશ્નમાં વચનથી અધિક પણ ન વર્તે ને ઓછો પણ ન વર્તે તો આપતકાળે પણ ધર્મમાંથી પડે નહીં એમ કહ્યું, તે અધિક વર્તે તે ધર્મમાંથી આપતકાળે શી રીતે પડતો હશે? ઉત્તર 2. શ્રીજી મહારાજે ત્યાગી ગૃહી બાઈ ભાઈ સર્વેને જે જે વચન પાળવાના કહ્યા છે તેથી અધિક વર્તે તો તેને બીજા ભક્તનો અવગુણ આવે તો તેનું પાપ લાગે, તેણે કરીને તે પડી જાય. પ્રશ્ન 3. ત્રીજા પ્રશ્નમાં ગોપાળાનંદ સ્વામી તથા સોમલાખાચર આદિક મોટા સંત, હરિજન તથા મોટેરી 3 બાઈઓ એવા મોટાને વિષમ દેશકાળમાં એવો રંગ ન રહે એમ કહ્યું, અને લોયાના 13મા વચનામૃતમાં અમારી મૂર્તિમાં નિમગ્ન રહે તેને દેશ કાળાદિકે કરીને પરાભવ ન થાય. તો જ્યારે સાધનિકને પરાભવ ન થાય તો સદા મૂર્તિમાં રહેનારા ને ધામમાંથી બીજા જીવોના કલ્યાણ કરવા આવેલા એવા મોટાને પરાભવ થાય એમ કહેવાનો શો હેતુ હશે? ઉત્તર 3. એમને ઉદ્દેશે કરીને સાધનિકને શિક્ષા કરી છે. પણ એ તો મૂળ પુરુષ તથા મૂળ અક્ષરાદિકના ઐશ્વર્યને પણ તુચ્છ જાણે છે, તો માયા તો બિચારી સામું પણ ક્યાંથી જોઈ શકે? માયાનું કાર્ય એવા જે દેશ કાળાદિક, તે તો બિચારા શું કરી શકે? એવા સમર્થ મુક્ત છે, અને જે એમને શરણે આવે કે દ્રષ્ટિએ ચડે, એવા જીવને પણ માયાથી રહિત કરીને અક્ષરધામમાં લઈ જાય એવા સમર્થ છે, પણ સાધનિકને બીક લાગે તે માટે કહ્યું છે. ઇતિ ગઢડા છેલ્લાના 24મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.